तेरा पूजा उपाध्या श्री सिद्धांत सुपाठिका मुनिवरा रत्न परमेष्ठिनं प्रतिदिनं कुर्वन्तु वो मंगलम्।
जैन सिद्धांत प्रश्नोत्तर माला भाग बीजो एमां नयनो अधिकार चाले छे। फरी पाछो आजे नयना अधिकारमां पुनरावर्तन करवा माटे आपणे प्रश्न 54 थी शुरू करीए। नय केटला प्रकारना ए आपणे बराबर जाणीए छीए। एमां मुख्य थी शुरुआत करवानी एटले के निश्चय नय अने व्यवहार नय। निश्चय नय कोने कहेवाय કે મૂળ વસ્તુને જે કહે તે નિશ્ચય નહીં। પહેલા બે એ રીતે લેવાનું કે નિશ્ચય નહીં અને વ્યવહાર નહીં। એટલે વસ્તુના અસલી મૂળ અંશને જે દર્શાવનાર હોય એને જે ગ્રહણ કરે એને લેવામાં આવે એ નિશ્ચય નહીં। અસલી મૂળ અંશને જે ગ્રહણ કરે ગ્રહણ કરે એટલે કે એ નય નહીં તો જ્ઞાનનો અંશ છે। તો નય જ્ઞાનનો અંશ છે તો એને દર્શાવનાર હોય મૂળ સ્વરૂપને દર્શાવનાર મૂળ અંશને દર્શાવનાર એ નિશ્ચય નહીં છે। એટલે નિશ્ચય નહીં બરાબર સમજી લીધો એટલે એની સાથે બીજો સ્વાભાવિક રીતે વ્યવહાર નહીં આવે। તો વ્યવહાર નહીં કોને કહે? તો કે વ્યવહાર નહીં કોઈ નિમિત્ત કારણથી એક પદાર્થને બીજા પદાર્થ રૂપે જાણવામાં આવે એવા નહીંને વ્યવહાર નહીં કરવો, અથવા તો ભેદ કરીને જે જાણવામાં આવે છે એ પણ વ્યવહાર નહીં છે। આરોપિત કથનો બધા જે છે એ બધા વ્યવહાર નહીં છે। એમાં એમ લઈએ કે ભાઈ આ બરણી છે તો કાચની બરણી છે પણ એને એમ કહેવામાં આવે કે ચોકલેટની બરણી, હવે એમાં ચોકલેટ ભરી છે તો ચોકલેટની બરણી કહી દઈએ, એ શું થયું? એમાં ચોકલેટના નિમિત્તે એ બરણીનું નામ બદલાઈ ગયું। ચોકલેટ અંદર હતી એટલે ચોકલેટના નિમિત્તે એ બરણી કાચની હતી છતાં તમે એને ચોકલેટની બરણી કહી દીધી। એની એ જ બરણીમાં ચોકલેટ ખલાસ થઈ જાય અને ત્યાર પછીથી તમે એની અંદર સેવ ભરો તો પછી શું કહો? કે સેવની બરણી। અને એની અંદર ઘી ભરો તો પછી એની એ જ બરણીને તમે ઘીની બરણી કહો છો। એટલે ખરેખર બરણી તો કાચની જ હતી। કાચની બરણીને તમે એની સાથે જે રહ્યું છે એના નિમિત્તે એને જુદું કહો છો એટલે આ સત્ય નથી। સત્ય શું છે? બરણી કાચની જ છે પણ છતાંય આપણે વ્યવહારમાં એને અંદર ભરેલા પદાર્થને કારણે એ પ્રમાણે ઓળખીએ છીએ એટલે એને એવું કહેવા માટેનું નિમિત્ત કારણ છે। જ્યારે નિશ્ચય નહીંની અંદર શું છે કે મૂળ વસ્તુનું અસલી સ્વરૂપ છે એનો અંશ હોય ભલે પૂરેપૂરું હોય કે અંશ હોય પણ એ વસ્તુના મૂળ અંશને એ કહે છે, એવા મૂળ અંશને જણાવે છે, એ મૂળ અંશને પકડે છે, મૂળ અંશને ગ્રહણ કરે છે એ નિશ્ચય નહીં છે। જ્યારે વ્યવહાર નહીંમાં નિમિત્તના કારણથી અથવા તો ભેદને લઈને કહેવામાં આવે એ બધો વ્યવહાર નહીં છે। એટલે વ્યવહાર નહીં આપણે ધર્મમાં પણ કહીએ છીએ કે બધો જ છોડવા લાયક છે અને નિશ્ચયને ગ્રહણ કરવા લાયક છે એનું કારણ જ આ છે। જ્યારે તમે કાચની બરણી છે એને તમે ચોકલેટની બરણી કહી દો છો અને પછી એને એ જ રીતે એને સત્ય માનીને ગ્રહણ કરો તો એ કાયમ રહેતું નથી, કેમ કે જ્યારે ચોકલેટ ખલાસ થઈ જાય અને એની અંદર તમે ગાંઠિયા ભરો તો પછી એ ગાંઠિયાની બરણી થઈ જાય, તો સત્ય શું? એ બરણી શેની છે? બદલાઈ જાય છે ને। એટલે એવું વ્યવહાર નહીંનું એ સ્વરૂપ છે જે ભેદ કહીને કહેનારું સ્વરૂપ છે, નિમિત્તને આધીન સ્વરૂપ છે અને નિમિત્તને આધીન જે વસ્તુ હોય એ વસ્તુમાં ફેરફાર થવા લાયક હોય એટલા માટે થઈ અને વ્યવહાર નહીં છે એને આદરણીય નથી કહ્યો પણ એને સમજવા માટે ઉપયોગી કહ્યો છે કે વસ્તુનું સ્વરૂપને સમજવું છે તો એ દ્રષ્ટિએ એ અપેક્ષાએ એને ઉપયોગી કહ્યો છે। એટલે જાણવો જોઈએ એટલે સમયસારની 12મી ગાથામાં એમ કહેવામાં આવ્યું કે વ્યવહાર નય છે તે જાણેલો પ્રયોજનવાન છે, પણ આદરેલો નહીં એ ઉપાદેય ન હોય એને શ્રદ્ધાનો વિષય બનાવી શકાય નહીં. શ્રદ્ધા શેમાં હોય? કે જે સત્ય સ્વરૂપ છે એની શ્રદ્ધા હોય. એટલે સાચી શ્રદ્ધાનો વિષય શું હોઈ શકે? તો કે નિશ્ચય નયનો વિષય જે હોય એ સાચી શ્રદ્ધા માટેનો વિષય હોઈ શકે. એ અસલી મૂળ વસ્તુ છે એને આખે આખી જણાવે કે અંશને જણાવે, એને એ પકડનારો અંશ છે એવો એ નય છે કે નિશ્ચય નય છે એ જ હંમેશા આદરણીય હોય, અને વ્યવહાર નય છે એ નિમિત્તને કારણે છે અથવા તો ભેદ કરીને સમજાવવા માટે કહેવામાં આવેલું છે, તો એ બધું જે છે તેઓ એ આદરણીય ન હોય. કેમ કે ભેદ કરીને જો કહેવામાં આવેલી વસ્તુ હોય તો પણ શું થાય કે જ્યારે દ્રષ્ટિનો વિષય છે તો એક હોય, કોઈ અખંડ એક દ્રવ્ય જે છે એને આપણે દ્રષ્ટિનો વિષય બનાવી શકીએ, પણ ભેદને દ્રષ્ટિનો વિષય ન બનાવી શકીએ. ભેદ હોય જુદા જુદા તો ભેદની અંદર તમે એક જગ્યાએ એકાગ્રતા કેવી રીતે કરો? એટલે એને પણ વ્યવહાર નય કહેવામાં આવે. વ્યવહાર નય અનેક રીતે કહેવામાં આવે. એટલે વ્યવહાર કહેવાનું પાછળના આશયો એ છે કે દ્રષ્ટિનો વિષય જેને નથી બનાવી શકાતો એ બધો વ્યવહાર છે. તો એ નિશ્ચય નહીં અને વ્યવહાર નહીંની મુખ્ય વાત જે છે તે આ રીતે છે. હવે એના પછી જે સમજવાની વાત છે, અહીંયા નિશ્ચય નહીંના ભેદ, એટલે નિશ્ચય નહીંની વાત આપણે એ વાત તો નક્કી કરી કે એ નિશ્ચય નહીં છે તે જ સાચો નહીં છે. હવે એક બીજી વાત છે કે આપણે નિશ્ચય નહીં અને વ્યવહાર નહીં બધાથી જાણેલું હોય એને પ્રમાણ જ્ઞાન કહીએ, એને આપણે પ્રમાણ જ્ઞાન કહીએ. પણ પ્રમાણ જ્ઞાન છે તે જાણવાની અપેક્ષા એ બરાબર છે કે પ્રમાણ છે એ જ્ઞાન, પણ આદરવાની વાત આવે ત્યારે શું આવે? દ્રષ્ટિનો વિષય હોય ત્યારે શું આવે? તો કે નિશ્ચય નહીં લેવાય, ત્યારે પ્રમાણ જ્ઞાન નથી લેવામાં આવતું. હવે અહીંયા નિશ્ચય નહીંની વાત થઈ છે, તો કે નિશ્ચય નહીંના ભેદ કેટલા થાય? તો દ્રવ્યાર્થિક નહીં અને પર્યાર્થિક નહીં. આવા ભેદ કેમ કહેવામાં આવ્યા? આપણે તો જાણીએ છીએ કે દ્રવ્ય, ગુણ અને પર્યાય ત્રણ વસ્તુ હોય, દ્રવ્ય હોય, એના ગુણો હોય અને પર્યાય હોય. તો પછી દ્રવ્યાર્થિક નય અને પર્યાર્થિક નય કહેવામાં આવ્યા, પણ એમ કેમ ન કહેવામાં આવ્યું કે ગુણાર્થિક નય એવું કેમ નહીં કહેવામાં આવ્યું હોય? તો આપણે એના વિશે જરાક થોડોક વિચાર કરીએ. પહેલા દ્રવ્યાર્થિક નય શું છે એ જરા જોઈ લઈએ કે દ્રવ્યાર્થિક નય એટલે શું છે. કે કોઈ પણ વસ્તુ છે એને દ્રવ્ય છે, એને પર્યાય છે અને ગુણ છે. એમાં એ દ્રવ્ય છે એને પકડે, અથવા તો એમ કહીએ કે દ્રવ્યનો અનુભવ કરાવે, અથવા તો એમ કહીએ કે દ્રવ્યને ગ્રહણ કરે, દ્રવ્યને મુખ્ય કરીને વાત જે કરવામાં આવે એ દ્રવ્યાર્થિક નહીં, એ દ્રવ્યાર્થિક નહીં. એટલે અહીંયા વ્યાખ્યામાં એમ લખ્યું છે કે જે દ્રવ્ય છે એ પર્યાય સ્વરૂપ વસ્તુ તો છે જ, દ્રવ્ય કે જે પર્યાય સ્વરૂપ છે જેને પર્યાય પણ છે જ, પણ એમાં એ વસ્તુની અંદર દ્રવ્યનો મુખ્યપણે અનુભવ કરાવે, અર્થાંત સામાન્યને ગ્રહણ કરે, દ્રવ્ય સામાન્યને ગ્રહણ કરે, તેને દ્રવ્યાર્થિક નય કહીએ છીએ. અને પર્યાર્થિક નય કોને કહીએ છીએ? કે જે પર્યાયને વિશેષ કરીને જણાવે એને પર્યાર્થિક નય કહીએ છીએ. દ્રવ્ય, ગુણ, પર્યાય બધું છે, પણ એમાંથી પર્યાયને મુખ્ય કરી અને વાત કરે, જે મુખ્યપણે વિશેષ નહીં એટલે પર્યાયને કહે, તેને આપણે પર્યાર્થિક નય કહીએ છીએ. હવે એમાં જે અહીંયા આપણે વાત લીધી કે ભાઈ ગુણા, દ્રવ્ય, ગુણ અને પર્યાય છે તો દ્રવ્યાર્થિક નહીં, પર્યાર્થિક નહીં છે, તો પછી એમાં એવું કેમ ન લેવામાં આવ્યું કે ગુણાર્થિક નહીં એમ કેમ ન લેવામાં આવ્યું? તો એના વિશે થોડીક સ્પષ્ટતા આપણને મોક્ષશાસ્ત્રમાંથી મળે છે. એ વાત આપણે અહીંયા લઈએ છીએ કે દ્રવ્યાર્થિક નહીં અને પર્યાર્થિક નહીં એટલે શું, અને ગુણાર્થિક નહીં શા માટે નહીં? તો શાસ્ત્રમાં ઘણે ઠેકાણે દ્રવ્યાર્થિક નહીં અને પર્યાર્થિક નય એમ બે નયો વાપર્યા છે, પણ ગુણાર્થિક નય એમ ક્યાંય વાપરવામાં આવ્યું નથી, તેનું કારણ શું? તો પહેલો તર્ક અહીંયા લીધો છે કે દ્રવ્યાર્થિક નય કહેતા તેનો વિષય ગુણ અને પર્યાર્થિક નય કહેતા તેનો વિષય પર્યાય, તથા એ બંને ભેગું થઈને પ્રમાણ તે દ્રવ્ય આ રીતે ગણીને ગુણાર્થિક નય વાપર્યો નથી. આ પ્રમાણે કોઈ કહે તો એ બરાબર નથી. કેમ કે એકલા ગુણ તે દ્રવ્યાર્થિક નયનો વિષય નથી. આ પહેલો તર્ક લીધો. શું કહ્યું એમાં? કે દ્રવ્યાર્થિક નય કહેતા તેનો વિષય ગુણ અને પર્યાર્થિક નય કહેતા તેનો વિષય પર્યાય, તથા એ બંને ભેગું થઈને પ્રમાણ તે દ્રવ્ય આ રીતે જો ગણીને ગુણાર્થિક ન કહેવામાં નથી આવ્યો ને આ પ્રમાણે કોઈ કહે તો એ વાત બરાબર નથી, કેમ કે એકલા ગુણને દ્રવ્યાર્થિક નયનો વિષય નથી, એકલા ગુણ તે દ્રવ્યાર્થિક નયનો વિષય નથી. ને તર્ક બીજો કર્યો છે અહીંયા કે દ્રવ્યાર્થિક નયનો વિષય દ્રવ્ય તથા પર્યાર્થિક નયનો વિષય પર્યાય તથા તે પર્યાય ગુણનો અંશ હોવાથી પર્યાયમાં ગુણ આવી ગયા એ રીતે ગણીને જો ગુણાર્થિક નય વાપર્યો નથી ને આ પ્રમાણે કોઈ કહે તો તેમ પણ નથી, કેમ કે પર્યાયમાં આખો ગુણ આવી જતો નથી. જો બે તર્ક પહેલા તો મૂકી દીધા, કેમ કે સામાન્ય રીતે બધાને એમ થાય કે દ્રવ્યાર્થિક નય ને પર્યાર્થિક નય કયા એટલે ગુણાર્થિક નય ન કહેવાનું કારણ એમ હોય કે ગુણ છે તે દ્રવ્યમાં આવી ગયો છે એટલે નથી કહ્યું. અને બીજો તર્ક એમ કોઈ એમ મૂકે કે પર્યાય છે તે ગુણની તો પર્યાય છે તો પછી એમાં પર્યાયમાં આવી ગયો, તો કે એમ નથી કેમ કે પર્યાયમાં આખો ગુણ આવતો નથી એટલે એ રીતે પણ નથી બરાબર. તો હવે એ વાસ્તવિક કારણ આપણને જણાવે છે કે ગુણાર્થિક નય શબ્દ ન વાપરવાનું સાચું કારણ શું. તો શાસ્ત્રમાં દ્રવ્યાર્થિક અને પર્યાર્થિક નય એ બે જ નયો વાપરવામાં આવ્યા છે. તે બે નયોનું ખરું સ્વરૂપ એ છે કે પર્યાર્થિક નયનો વિષય જીવનો અપેક્ષિત બંધ મોક્ષનો પર્યાય છે. પર્યાર્થિક નયનો વિષય એ જીવનો અપેક્ષિત બંધ મોક્ષનો પર્યાય છે. બંધ પર્યાય છે, મોક્ષ પણ પર્યાય છે. અને તે રહિત એટલે બંધ મોક્ષની અપેક્ષા રહિત, બંધ મોક્ષ વિના ત્રિકાળી ગુણ અને ત્રિકાળી નિરપેક્ષ પર્યાય એના સહિત ત્રિકાળી જીવ દ્રવ્ય સામાન્ય તે દ્રવ્યાર્થિક નયનો વિષય છે. શું કહ્યું? દ્રવ્યાર્થિક નયના વિષયમાં જુઓ આ રીતે ત્રિકાળી નિરપેક્ષ પર્યાય પણ આવી જાય છે. ત્રિકાળી ગુણ તો ખરા પણ તેની સાથે ત્રિકાળી નિરપેક્ષ જેને બીજાની અપેક્ષા નથી એ પર્યાય, ત્રિકાળી ગુણ અને ત્રિકાળી નિરપેક્ષ પર્યાય સહિત એ ત્રિકાળી જીવ દ્રવ્ય સામાન્ય એ દ્રવ્યાર્થિક નયનો વિષય છે. અને આ અર્થમાં શાસ્ત્રોમાં દ્રવ્યાર્થિક અને પર્યાર્થિક નય વાપરવામાં આવ્યા છે એટલે ગુણાર્થિક નયની જરૂર રહેતી નથી. જીવ સિવાયના પાંચ દ્રવ્યોના ત્રિકાળી ધ્રુવ સ્વરૂપમાં તેના ગુણ સમાઈ જાય છે માટે જુદા ગુણાર્થિક નયની જરૂર નથી. શાસ્ત્રોમાં દ્રવ્યાર્થિક નય વાપરે છે તેમાં ઊંડું રહસ્ય છે કે દ્રવ્યાર્થિક નયનો વિષય ત્રિકાળી દ્રવ્ય છે અને પર્યાર્થિક નયનો વિષય ક્ષણિક પર્યાય છે. ત્રિકાળી પર્યાયની વાત નથી, દ્રવ્યાર્થિક નયના વિષયની અંદર ત્રિકાળી ગુણ ત્રિકાળી પર્યાયની વાત લીધી એ સહિત જે જીવ દ્રવ્ય છે એને લીધું, જ્યારે પર્યાર્થિક નયનો વિષય છે તે ક્ષણિક પર્યાય, એ ક્ષણિક પર્યાય છે. એટલે દ્રવ્યાર્થિક નયના વિષયમાં જુદો ગુણ નથી, કેમ કે ગુણને જુદો પાડી લક્ષમાં લેતા વિકલ્પ ઉઠે છે અને વિકલ્પ તે પર્યાર્થિક નયનો વિષય છે. વિકલ્પ થાય એ તો પછી જ્યાં વિકલ્પ થાય ત્યાં પછી વ્યવહાર ને પણ આવી જાય. અને અહીંયા હવે બીજી એક વાત છે કે આપણે દ્રવ્યાર્થિક નય ને પર્યાર્થિક નય વિશે તો આ તો સમજા, આધ્યાત્મિક અપેક્ષાએ આ બધી વાત આપણે જાણવી જરૂરી છે. તો દ્રવ્યાર્થિક નય અને પર્યાર્થિક નય ના બીજા કેટલાક નામ છે જે દ્વારા દ્રવ્યાર્થિક નય અને પર્યાર્થિક નય ને જાણવામાં આવે છે, તો એ પણ જરા આપણે જોઈ લઈએ કે દ્રવ્યાર્થિક નય ને નિશ્ચય નય પણ કહેવાય છે, શુદ્ધ નય પણ કહેવાય, એ સત્યાર્થ છે એટલે સત્યાર્થ નય પણ કહેવામાં આવે, પરમાર્થ નય પણ કહેવામાં આવે, એને ભૂતાર્થ પણ કહેવામાં આવે. ભૂતાર્થ, સત્યાર્થ, પરમાર્થ, શુદ્ધ, નિશ્ચય એ પણ કહેવામાં આવે. બીજું એ પોતે પોતાને આશ્રિત છે એ અપેક્ષાએ સ્વાવલંબી પણ કહેવામાં આવે અથવા તો સ્વ આશ્રિત પણ કહેવામાં આવે, સ્વતંત્ર પણ કહેવામાં આવે. એનું મૂળ સ્વરૂપ છે એટલે એ અપેક્ષાએ જોઈએ તો એ સ્વાભાવિક છે, ત્રિકાળી છે, ધ્રુવ છે, અભેદ છે અને સ્વલક્ષી છે. સ્વલક્ષી છે એ નય દ્વારા સ્વમાં જવાય છે એટલે જે દ્રવ્યાર્થિક નય છે એ જ નિશ્ચય નય છે, એ શુદ્ધ છે, સત્ય છે, સત્યનો કેનારો સત્યાર્થ છે, પરમાર્થ છે, ભૂતાર્થ છે, એટલે એ પહેલેથી જ છે, સ્વાવલંબી છે, પોતાને આશ્રય છે, સ્વાશ્રિત, સ્વતંત્ર, સ્વાભાવિક, ત્રિકાળી, ત્રણેય કાળ રહેવા વાળો, ધ્રુવ, ફેરફાર ન થાય તેવો, અભેદ અને સ્વલક્ષી, પોતાનું લક્ષ્ય કરાવનારો એ દ્રવ્યાર્થિક નય છે, સ્વનું લક્ષ્ય કરાવનારો એ દ્રવ્યાર્થિક નય છે. એટલે આ રીતે એના જે વિશેષણો એને લઈ અને દ્રવ્યાર્થિક નયને ઓળખવામાં આવે છે. હવે પર્યાર્થિક નય છે એના બીજા નામો આપણે જો જોઈએ તો એમાં એને વ્યવહાર નય કહેવાય, અશુદ્ધ કહેવાય, અસત્યાર્થ કહેવાય, અપરમાર્થ કહેવાય, અભૂતાર્થ કહેવાય, પરાલંબી કહેવાય. પેલું સ્વાલંબી હતો, આ પરાલંબી કહેવાય. પરને આશ્રિત છે એટલે પરાશ્રિત કહેવાય, પરતંત્ર કહેવાય, નિમિત્તાધીન કહેવાય, ક્ષણિક, ઉત્પન્ન ધ્વંસી, ઉત્પન્ન થાય અને એનો ધ્વંસ એટલે કે નાશ થાય એવો ઉત્પન્ન ધ્વંસી, ભેદ અને પરલક્ષી એને કહેવામાં આવે છે. દ્રવ્યાર્થિક નયને આપણે શું કહ્યું, નિશ્ચય નય કહ્યો, તો અહીંયા આને પર્યાર્થિક નયને અહીંયા વ્યવહાર નય કહ્યો. દ્રવ્યાર્થિક નયને આપણે શુદ્ધ કહ્યો, તો અહીંયા પર્યાર્થિક નયને અશુદ્ધ કહ્યો. દ્રવ્યાર્થિક નયને સત્યાર્થ કહ્યો, તો અહીંયા પર્યાર્થિક નયને અસત્યાર્થ કહ્યો. દ્રવ્યાર્થિક નય પરમાર્થ છે, આ અહીંયા પર્યાર્થિક નય અપરમાર્થ છે. દ્રવ્યાર્થિક નય સ્વાવલંબી છે, પર્યાર્થિક નય પરાલંબી છે. દ્રવ્યાર્થિક નય સ્વને આશ્રિત એટલે સ્વાશ્રિત છે, પર્યાર્થિક નય પરાશ્રિત છે. દ્રવ્યાર્થિક નય સ્વતંત્ર છે, પર્યાર્થિક નય પરતંત્ર છે. દ્રવ્યાર્થિક નય સ્વાભાવિક છે, સ્વને આધીન છે, અહીંયા નિમિત્ત આધીન છે. અહીંયા પર્યાર્થિક નય છે તે નિમિત્તને આધીન છે. દ્રવ્યાર્થિક નય ત્રણેય કાળ રહેવા વાળો ત્રિકાળી છે, પર્યાર્થિક નય ક્ષણિક છે. દ્રવ્યાર્થિક નય ધ્રુવ છે એટલે એમાં કંઈ થતું નથી, જ્યારે અહીંયા તો પર્યાર્થિક નયમાં તો ઉત્પન્ન પણ થાય અને ધ્વંસ પણ એટલે નાશ પણ થાય, ઉત્પન્ન ધ્વંસી છે. દ્રવ્યાર્થિક નય અભેદ છે, પર્યાર્થિક નય ભેદરૂપ છે. અને દ્રવ્યાર્થિક નય સ્વમાં લઈ જનારો છે, સ્વલક્ષી છે, એના દ્વારા સ્વનું ભાન થાય છે. પર્યાર્થિક નય છે તે પરલક્ષી છે, પરનું લક્ષ કરાવનારો છે. આ રીતે દ્રવ્યાર્થિક નય અને પર્યાર્થિક નયનો ભેદ આપણે સમજીએ છીએ અને આ જરૂરી છે. આધ્યાત્મિક અપેક્ષાએ દ્રવ્યાર્થિક નય અને પર્યાર્થિક નય બરાબર આપણે આ રીતે સમજ્યા છીએ. તો આપણે પહેલી મૂળ વાત ક્યાંથી લીધી, નિશ્ચય નય અને વ્યવહાર નય એ રીતે વાત લીધી, અને નિશ્ચય નયની અંદર આપણે આ લેવામાં આવ્યું કે દ્રવ્યાર્થિક નય અને પર્યાર્થિક નય કઈ રીતે છે એ વાત આપણે અહીંયા લીધી. હવે આપણે મૂળ વાત ઉપર આપણા સ્વાધ્યાયમાં આવીએ તો અહીંયા કહે છે, આપણે દ્રવ્યાર્થિક નય અને પર્યાર્થિક નયની વાત કરી ને અહીંયા વાત કરે છે કે દરેક દ્રવ્ય સામાન્ય અને વિશેષાત્મક છે, તે બંને સામાન્ય અને વિશેષ. ને જાણનારા દ્રવ્યાર્થિક નયરૂપ અને પર્યાર્થિક નયરૂપ બે જ્ઞાનચક્ષુઓ છે, અને દ્રવ્યાર્થિક નયરૂપી એક ચક્ષુથી જોતા દ્રવ્ય સામાન્ય જ ગણાય છે. તેથી દ્રવ્ય અનન્ય અર્થાત તેનું તેજ ભાષે છે, અને પર્યાર્થિક નયરૂપી બીજા ચક્ષુથી બીજી દ્રષ્ટિથી જોતા દ્રવ્યના પર્યાયો રૂપી વિશેષો જણાય છે. તેથી દ્રવ્ય અન્ય અન્ય ભાષે છે, અને બંને નયોરૂપી બંને ચક્ષુથી જોતા દ્રવ્ય સામાન્ય તથા દ્રવ્યના વિશેષો બંને જણાય છે. તેથી દ્રવ્ય અન્ય અન્ય તેમજ અનન્ય બંને ભાષે છે. આ વાત આપણે પહેલા કરી હતી એટલે હવે વિસ્તાર નથી કરતા. હવે આગળ વાત છે કે દ્રવ્યાર્થિક નયના ભેદ. આટલી આપણે દ્રવ્યાર્થિક નયની વાત લીધી, દ્રવ્યાર્થિક અને પર્યાર્થિક નય, એમાં દ્રવ્યાર્થિક નયના ભેદમાં આપણે આગમની અપેક્ષાએ ભેદ જે લીધા તે આ પ્રમાણે કર્યા કે નૈગમ નય, સંગ્રહ નય અને વ્યવહાર નય, એ પ્રમાણે દ્રવ્યાર્થિક નયના ભેદ લીધા. એમાં દ્રવ્યાર્થિક નયની અંદર અહીંયા વ્યવહાર નય લીધો છે, બરાબર છે. હવે આપણે જયારે મોક્ષશાસ્ત્રમાં જે જોયું તો એમાં પર્યાર્થિક નયને વ્યવહાર નય કહેવામાં આવ્યો, હવે જરાક અહીંયા કોન્ટ્રોવર્સી થાય એવું લાગે છે ને, તો ભાઈ પર્યાર્થિક નયની અંદર તમે તો વ્યવહાર નય કીધો હતો ને, અહીંયા નિશ્ચય નયની વાત તો એ કેમ? તો અહીંયા જયારે ભેદ કરીને જણાવવામાં આવે તો વ્યવહાર નય થઈ જાય. કોઈ પણ વસ્તુને ભેદથી જોવામાં આવે, ભેદ કરીને જો જોવામાં આવે તો ભેદરૂપ શ્રદ્ધા એટલે વ્યવહાર નહીં થાય. ભલે સત્ય હોય તો પણ ભેદ થાય છે ને એટલે. તો અહીંયા એ દ્રષ્ટિએ અહીંયા લેવામાં આવ્યું છે. એટલે દ્રવ્યાર્થિક નયના જે ત્રણ ભેદ કયા છે એમાં નૈગમ નય, સંગ્રહ નય અને વ્યવહાર નય. હવે આપણે એ આગમની અપેક્ષાએ આ અર્થ કરવામાં આવ્યા છે. અહીંયા આધ્યાત્મિક અપેક્ષાને બદલે આપણે આગમ અપેક્ષાએ સમજી રહ્યા છીએ. આધ્યાત્મિક અપેક્ષા આપણે સમજી લીધી, હવે અહીંયા આગમ અપેક્ષાએ આપણે સમજીએ છીએ. એટલે નૈગમ નયની અંદર આપણે ગઈ વખતે વાત કરી હતી એ પ્રમાણે કે ભૂતકાળની વસ્તુ છે, ભવિષ્યકાળની વસ્તુ છે, એને અત્યારે હોય, વર્તમાનમાં હોય એ રીતે કહે તો ભૂત નૈગમ નય અથવા ભવિષ્ય નૈગમ નય. અને વર્તમાન કાળની વસ્તુ હજી પૂરેપૂરી થઈ નથી છતાં પણ એને એમ છે એમ કરીને કહેવામાં આવે તો એ વર્તમાન નૈગમ નય. એટલે ત્રણ એના ભેદ કયા, નૈગમ નયમાં ત્રણ ભેદ આપણે કર્યા, ભૂત નૈગમ નય, ભવિષ્ય નૈગમ નય અને વર્તમાન નૈગમ નય. એના પછી આપણે આગળ વાત કરી સંગ્રહ નય. તો સંગ્રહ નય કોને કહે છે? તો સંગ્રહ એટલે એક સાથે સંગ્રહાયેલ જથ્થો છે એની વાત આપણે લઈએ છીએ ત્યારે એ સંગ્રહ નય થઈ જાય છે. એક સાથે બધાને સામાન્ય લઈને કરીએ ત્યારે એ સંગ્રહ નયની વાત થઈ જાય છે એવું આપણા મનમાં આવે છે, બરાબર છે? તો અહીંયા વ્યાખ્યા તરીકે જે લેવામાં આવ્યું છે એ જરાક અટપટું લાગે પણ એમાં એ જ અર્થ છે કે જે નય પોતાની જાતિનો વિરોધ નહીં કરી અને સમસ્ત પદાર્થોને એકપણાથી ગ્રહણ કરે. એટલે જીવ એટલે પછી બધા જ જીવ એમાં આવી ગયા. એક જીવ કહેતા બધા જીવો, જીવ સમુદાય આખો લઈ લઈએ. જીવ કહીએ એટલે આપણે માત્ર એમ ના સમજીએ કે ભાઈ મનુષ્ય જ કે દેવ કે એવું ના સમજીએ, ને જીવ કહીએ એટલે બધા જને જ લઈ લઈએ. તો એમાં શું થયું કે એણે વિરોધ ના કર્યો કોઈ પણ પ્રકારનો કે ભાઈ ના હું મનુષ્ય ને તમે તો દેવ છો ને તમે તિર્યંત છો ને તમે અમારી સાથે ના આવો, એવો કોઈ વિરોધ એમાં દર્શાવાતો નથી. એટલે એ જીવ કહેતા આપણને જેનું જ્ઞાન થાય છે તે બધા નું ભેગું થાય છે કે આ બધો જ આખો સમુદાય જાણવામાં આવે છે. એટલે જે નય પોતાની જાતિનો વિરોધ નહીં કરી સમસ્ત પદાર્થોને એકપણાથી ગ્રહણ કરે એને સંગ્રહ નય કહ્યો. એટલે દ્રવ્ય કહીએ એટલે બધું પછી દ્રવ્યમાં આવી જાય. સત એટલે હોવાપણાની વાત કરીએ તો પછી એ હોવાપણું જેનું જેનું જે તે બધાનું આવી જાય. એ રીતે અહીંયા સંગ્રહ નય કહેવામાં આવ્યો. આપણે આગમ અપેક્ષાએ અત્યારે વાત કરી રહ્યા છીએ અને આગમ અપેક્ષાએ આપણે દ્રવ્યાર્થિક નયની અંદર નૈગમ નય લીધો અને બીજો જે છે તે સંગ્રહ લીધો. તો સંગ્રહ નય આ રીતે કહેવામાં આવે છે. અને ત્રીજો વ્યવહાર નય, જો આગમ અપેક્ષાએ અહીંયા વ્યવહાર નય દ્રવ્યાર્થિક નયની અંદર લેવામાં આવ્યો છે પણ એ ભેદ કરીને કહે છે એટલે વ્યવહાર નય છે અને એ આદરણીય નથી. આ બધો આદરણીય નથી. આદરણીયની વસ્તુની વાત કરતા હોય ત્યારે સમજવાનું કે આપણે આધ્યાત્મિક અપેક્ષાએ નયનું સ્વરૂપ જો વિચાર કરીએ તો એ કેવું હોય. કેમ કે દ્રષ્ટિનો વિષય શું છે, આખો બધો જે અભ્યાસ કરીએ છીએ એમાં આપણે મૂળ કરવાનું શું છે? તો કે જેની તરફ દ્રષ્ટિ કરવાની છે એ દ્રષ્ટિનો વિષય શું છે એને બરાબર જાણવાનો છે અને પછી એના તરફ દ્રષ્ટિ કરવાની છે. એટલે આપણે જુદા જુદા નયથી જે કંઈ અભ્યાસ કરીએ છીએ ત્યારે એને એ રીતે સમજીએ છીએ. એટલે જ્યાં આધ્યાત્મિક અપેક્ષા હોય અને દ્રષ્ટિના વિષયની વાત ચાલતી હોય ત્યારે કેટલીક વખત આપણને એમ લાગે કે આ તો બધાને તમે વ્યવહાર કરીને કાઢી નાખ્યું, આપણે એમ જ હોય પ્રભુ, એવું જ કરવું પડે. ઘણી વખત એવું કહેવાય જે વસ્તુને પહેલા નિશ્ચય નહીં તરીકે કહેવામાં આવી હોય, શુદ્ધ નહીં હોય, બધું હોય, છતાંય પણ એને વ્યવહાર કરીને કાઢી નાખવામાં આવે. ક્યારે? કે આધ્યાત્મિક વાત ચાલતી હોય ત્યારે. અને એવું કેમ કરવામાં આવે છે? તો દ્રષ્ટિનો વિષય જે છે એને દર્શાવવો હોય એટલે એમ કરવામાં આવે, એટલે એને વ્યવહાર કરીને કાઢી નાખવામાં આવે. આપણે પણ એ અષ્ટપ્રૌઢમાં પણ એ કરી ગયા છીએ અને પ્રવચન સારમાં પણ એ વાત આવી છે કે એટલે સુધી વ્યવહાર તો કહી દીધો છે એટલે સુધી કે આત્માનો ગુણ, દર્શન ગુણ છે, બીજા ગુણ છે, એ ગુણ જે છે એનો અનુભવ જે થાય એ તો પરમ સત્ય અનુભવ છે, બરાબર, પરમાર્થિક અનુભવ છે. છતાં એને જાણવામાં આવ્યો જ્ઞાન ગુણની પર્યાયમાં, તો એને પણ વ્યવહાર કહી દીધો, એને પણ વ્યવહાર કહી દીધો. પરમ સત્ય વસ્તુ છે, જ્યારે સમ્યક દર્શન થાય ત્યારે એને દર્શન પોતાના સ્વરૂપનું ભાન થાય અને અનંત ગુણો જે છે એનું એને અંશે અનુભવ રૂપે જાણપણું થાય છે. તો એ જાણનારી પર્યાય જે છે તે કોની છે? તો કે જ્ઞાન ગુણની પર્યાય છે. એટલે જ્ઞાન ગુણમાં એ બીજા ગુણની પર્યાય જાણવામાં આવી એ અપેક્ષાએ એને પણ વ્યવહાર કહી દીધો. એટલે આવું ઘણી વખત આધ્યાત્મિક અપેક્ષાથી વિચાર કરતા હોઈએ ત્યારે કહેવામાં આવે વ્યવહાર વ્યવહાર, આ બધાને વ્યવહાર કહેવામાં આવે. પણ એની પાછળનું કારણ એ છે કે ત્યાં દ્રષ્ટિ એક ત્રિકાળી ધ્રુવ પર કરાવવી છે, એટલા માટે ભેદ કરવામાં આવે તો પછી ત્રિકાળી ધ્રુવ પર દ્રષ્ટિ થશે નહીં. એટલે એક અખંડ દ્રવ્ય પર દ્રષ્ટિ કરાવવી હોય ત્યારે કોઈ પણ જાતનો ભેદ નથી જોઈતો, અને શુદ્ધ નિશ્ચય નહીંથી એ ત્રિકાળી ધ્રુવનું દર્શન કરાવવું છે, એના તરફ લક્ષ કરાવવું છે, એટલે અધ્યાત્મમાં વાત એ રીતે કરવામાં આવી હોય. અહીંયા દ્રવ્યાર્થિક નય જે છે આગમ અપેક્ષાએ લીધો છે, એટલે આગમ અપેક્ષાએ જે વાત કરવામાં આવી છે શાસ્ત્રની રીતે જે, એમાં આપણને વર્ણનો બધા આપ્યા છે અને એમાં આપણને સમજ આપી છે, એટલે અહીંયા એ વ્યવહારને એ રીતે લીધો. તો આપણે અહીંયા દ્રવ્યાર્થિક નયની અંદર વાત કરી રહ્યા છીએ, નૈગમ નયની વાત કરી, સંગ્રહ નયની, અને હવે આપણે વ્યવહાર નયની વાત અહીંયા કરીએ છીએ. તો વ્યવહાર નય કોને કહે છે? તો કે જે નય સંગ્રહ નયથી ગ્રહણ કરેલા પદાર્થોનો વિધિપૂર્વક ભેદ કરે તેને વ્યવહાર નય કહે છે. આ સાદી વાત વ્યાખ્યા કરી. એટલે સંગ્રહ નયમાં આપણે એક વસ્તુ કહેવામાં આવી હોય તો એમાં જીવ કહેતા બધું જ આવી જાય, પણ પછી એના ભેદ કરીએ જીવના, એ બધો વ્યવહાર થયો. એ બધો વ્યવહાર થયો. દ્રવ્ય કહ્યું એટલે પછી એમાં છ દ્રવ્ય તો આવી જાય, પછી આપણે ભેદ કરીએ કે ભાઈ આ જીવ દ્રવ્ય, આ પૂતગળ દ્રવ્ય, ધર્મ, આકાશ, કાળ, એ બધું જે કરીએ તો એ બધું શું થયું? એ વ્યવહાર થયો, એ વ્યવહાર નય થયો. આપણે ગુણ કહ્યું હોય તો ગુણ તો એ સંગ્રહ નય થયો, ગુણમાં તો ઘણા ગુણ આવે, પણ પછી ગુણના આપણે ભેદ પાડીને આપણે જોઈએ કે ભાઈ કયા પ્રકારના સામાન્ય ગુણ અને વિશેષ ગુણ, તો પછી એ વ્યવહાર નય થયો. એટલે જે સંગ્રહ નયમાં એક સાથે જે વસ્તુ લેવામાં આવી છે એને પછી ભેદ કરીને જુદું કરીએ છીએ, એ રીતે વ્યવહાર અહીંયા લીધો છે. આ આગમની અપેક્ષાની વાત થઈ, આ રહી આ વાત થઈ છે તે આગમની અપેક્ષાની વાત થઈ છે. પણ વ્યવહાર ઘણા પ્રકારે છે એ વાત મારે તમને સમજાવવી છે, અને ખાસ કરીને આધ્યાત્મિક અપેક્ષા વાત ચાલતી હોય ત્યારે ઘણી જગ્યાએ એને વ્યવહાર કહેવામાં આવ્યો હોય. હવે પર્યાર્થિક નયના ભેદ, દ્રવ્યાર્થિક નયની વાત પૂરી થઈ, હવે પર્યાર્થિક નયના ભેદ. હવે પર્યાર્થિક નયના ભેદ છે એમાં આપણે ગઈ વખતે વાત કરી હતી, પણ એમાં થોડુંક અઘરું પડ્યું હતું, તો આપણે અત્યારે ફરી પાછું એ લઈએ છીએ. પ્રશ્ન 65. હવે પર્યાર્થિક નયના અહીંયા આપણે આગમ અપેક્ષાની વાત ચાલે છે અહીંયા, એટલે એ રીતે જ સમજીએ છીએ, આપણે સમજવાનું છે બરાબર. તેના ચાર ભેદ કયા? રુજુ સૂત્ર નય, શબ્દ નય, સમભિરૂઢ નય અને એવમ ભૂત નય. શબ્દ જરા આગ્રહ પડશે જેને પહેલા નથી અભ્યાસ એને. રુજુ સૂત્ર નય, રુજુ સૂત્ર નય કોને કહેવાય? અહીંયા એ આપ્યું છે કે ભૂત ભવિષ્યકાળ સંબંધી પર્યાયની અપેક્ષા નહીં કરતા, વર્તમાન કાળ સંબંધી પર્યાયને જે વિષય કરે તેને રુજુ સૂત્ર નય કહે. એટલે ભૂતકાળ અને ભવિષ્યકાળ એના સંબંધીની પર્યાય છે એની અપેક્ષા રાખ્યા વિના, માત્ર એ વર્તમાન કાળ સંબંધીની પર્યાય છે, એ વર્તમાન કાળ સંબંધીની જે વર્તમાન પર્યાય છે એને જે વિષય કરતો જે નય છે, એને જણાવનારો નય, એને પકડનારો નય, તે રુજુ સૂત્ર નય છે. વર્તમાન સંબંધીની પર્યાય છે એને વિષય બનાવે, વર્તમાનમાં જે છે એને વિષય બનાવનાર જે નય છે એ રુજુ સૂત્ર નય કહેવાય છે. પર્યાર્થિક નયની વાત ચાલે છે ને, પર્યાયની વાત જ આવવાની ને પ્રભુ, અહીંયા પર્યાયની વાત આવવાની છે. એટલે પર્યાયમાં એ ભૂતકાળ અને ભવિષ્યકાળની પર્યાય, જે ભૂતકાળમાં થઈ ગઈ એની વાત નહીં, ભવિષ્યમાં થવાની છે એની વાત નહીં, એના સંબંધીની કોઈ અપેક્ષા રાખ્યા વિના વર્તમાનમાં જે પર્યાય છે એના સંબંધી એનો વિષય જે લઈને વાત કરનારો નય છે, એને પકડનારો નય, એને જણાવનારો નય છે, એ રુજુ સૂત્ર નય છે. બરાબર, સહેલું થઈ ગયું. હવે એના પછી શબ્દ નય કહ્યો છે. શબ્દ નય એટલે આપણે શબ્દ તરીકે જે સમજીએ છીએ એના કરતા નયની વાત છે, એટલે થોડું જરા જુદું આવવાનું. શબ્દને તો આપણે સમજીએ છીએ, શબ્દ વિશે શું જાણીએ છીએ? શબ્દ શું છે? જીવ છે કે પૂતગળ છે? શબ્દ પૂતગળ છે, શબ્દ છે તે પૂતગળ છે, પૂતગળની પર્યાય છે, જીવ નથી, જીવ નથી. ભાષા છે તે પણ પૂતગળની પર્યાય છે, અને ભાષા, શબ્દ, વાણી આ બધું પૂતગળ છે, એ બધું પૂતગળ છે. શબ્દ છે તે વાણીમાં બોલી શકાય કે વાંચી શકાય, અને એ ભાષામાં આવતી વસ્તુ છે, પણ એ પૂતગળ છે. કોઈ પણ ભાષાનો શબ્દ લઈએ તો પણ એ પૂતગળ છે. એટલે આ તો બેઝિક વસ્તુ મનમાં છે જ આપણને, પણ અહીંયા શબ્દ નય કરીને વાત કરવી છે એ સમજાયો છે અહીંયા. કે જે નય લિંગ વચન કારક આદિના વ્યભિચારને દૂર કરે તેને શબ્દ નય કહે છે. એટલે જેમાં તમે પછી લિંગ એટલે પુરલિંગ સ્ત્રીલિંગ કે નપુસકલિંગ ન લેતા હો. આપણે વ્યાકરણમાં ભણી ગયા છીએ, ગ્રામરમાં ભણી ગયા છીએ. લિંગ આવે, પછી વચન આવે, એક વચન બહુવચન એવું આવે, પછી કારક આવે. કારક કયા કારક આવે? કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ, એ બધા છ કારક છે. એટલે એ બધાના ઉપાધિ એની વ્યભિચાર શબ્દ મૂક્યો છે ને એટલે એને દૂર કરે. એના વિના એ માત્ર શબ્દ તરીકે જ એને લેવામાં આવે, એમાં એ બધું લેવામાં ના આવતું હોય, એની એક એક અપેક્ષા એમને એમ લેવામાં ના આવતું હોય, એટલે એનો અર્થ કે એ વ્યભિચારને દૂર કરે તેને શબ્દ નહીં કહે છે. એટલે કે કોઈ પણ હોય, એ દાખલા તરીકે અહીંયા ઉદાહરણમાં કેવું આપ્યું છે કે દાર એટલે પુરલિંગ છે, ભાર્યા એટલે સ્ત્રીલિંગ છે, કલત્રય નપુસકલિંગ છે. એ ત્રણ શબ્દોના જો લિંગની રીતે તમે જો એને જોવા જશો તો પછી ત્રણે જુદા જુદા છે, છતાં પણ એને કહેવાય શું? બધાને એ શબ્દ તરીકે લેવામાં આવ્યું, એ શબ્દ તરીકે લેવામાં આવ્યું. એટલે એવા કોઈ ભેદ નહીં રાખવામાં આવે, એ લિંગના ભેદ કે વચનના ભેદ કે કારકના કોઈ પણ છે કે ભાઈ આ કારક કે કર્તા છે કે પછી આ કર્મ છે કે જે આપણે કહીએ છીએ, એવા કોઈ પણ વ્યાકરણમાં જે પણ લેવામાં આવ્યા છે એવા લિંગ વચન અને કારકના ભેદ જે છે એના તરફ વિશેષતાથી નહીં જોતા માત્ર એને શબ્દ તરીકે જે લઈએ છીએ, જે માત્ર એ જણાવનાર છે એમ લેવામાં આવે છે, ત્યારે એને શબ્દ નહીં કહેવામાં આવે છે. એટલે એ શબ્દ નહીંની વાત થઈ. હવે એના પછીનો પ્રશ્ન હતો સમભિરૂઢ નય. સમભિરૂઢ નય કોને કહે છે? જે નય જુદા જુદા બધા અર્થોને ઉલ્લંઘી એક અર્થને રૂઢિથી ગ્રહણ કરે તેને સમભિરૂઢિ નય કહે છે. આપણે આના માટે વાત કરી હતી કે ગો શબ્દ લીધો છે આની અંદર એટલે ગાય એનો અર્થ થાય, પણ એના સિવાય બીજા અર્થ થાય, વાણી થાય, પૃથ્વી થાય, ગમન થાય, જેવું એટલે જુદા જુદા અર્થ થાય. એટલે કોઈ પણ સામાન્ય અર્થ જે રૂઢિગત અર્થ હોય ને એને જો એનાથી લેવામાં આવ્યો હોય, એને જણાવવામાં આવે તો એ નયને સમભિરૂઢ નય કહે છે. પ્રચલિત રૂઢિ, પ્રચલિત રૂઢિથી ગોનો અર્થ ગાય થાય. ગો શબ્દ જે છે એ શબ્દનો અર્થ પ્રચલિત રૂઢિથી એનો અર્થ ગાય થાય. તો જો એ ગો શબ્દ દ્વારા જો ગાય એમ જો અર્થ કરવામાં આવતો હોય તો એમાં આપણે કયો નય લીધો કહેવાય? પ્રચલિત રૂઢિથી એનો અર્થ કર્યો એટલે એ સમભિરૂઢ નય થયો. એના અર્થ ઘણા થતા હોય પણ જે રૂઢિગત અર્થ જેના દ્વારા જાણવામાં આવે છે, રૂઢિગત પ્રચલિત રૂઢિગત અર્થ જાણવામાં આવે એ નય સમભિરૂઢ નય કહેવાય. એ નયને સમભિરૂઢ નય કહેવાય. એટલે આ રીતે અહીંયા આપણને ચારની વાત કરવાની છે ને. ઋજુ સૂત્ર નય જે વર્તમાનને જણાવનાર વર્તમાન પર્યાયને વિષય કરનાર છે તે શબ્દ નય જે લિંગ વચન કારક આદિના વ્યભિચારને દૂર કરીને માત્ર શબ્દ છે એ શબ્દ નય છે. અને સમભિરૂઢ નય એટલે કે જે રૂઢિગત પ્રચલિત અર્થને જણાવનારો છે તે સમભિરૂઢ નય. અને હવે ચોથો છે એવમ ભૂત નય. આ ચાર જે ભેદ લીધા તે આપણે પર્યાર્થિક નયના ભેદ છે અને એ આગમ અપેક્ષાએ આપણે કરી રહ્યા છીએ. હવે ચોથો શું છે? હવે ચોથા નયની પહેલા આપણે એક બીજી વાત પણ આની લઈ લઈએ. સમભિરૂઢ નય છે એમાં એક બીજું પણ ઉદાહરણ આપ્યું છે, એ પણ છે કે આ નયે પર્યાયના ભેદથી અર્થને ભેદરૂપ ગ્રહણ કરે. જેમ કે ઇન્દ્ર, શક્ર, પુરંદ્ર એ ત્રણેય શબ્દો એક જ લિંગના પર્યાયવાચી શબ્દના જ વાચક છે, પણ આ નય એ ત્રણેયના ભિન્ન ભિન્ન અર્થ કરે છે. એટલે એ એક બીજી વાત કરી. હવે એવમ ભૂત નય કોને કહે છે? ચોથો એવમ ભૂત નયમાં જે શબ્દનો જે ક્રિયારૂપ અર્થ છે તે ક્રિયારૂપ પરિણમતા પદાર્થને જે નય ગ્રહણ કરે તેને એવમ ભૂત નય કહે છે. એટલે રોટલી કરતા હોય ત્યારે રોટલી કરનાર કહેવાય, પૂજા કરે ત્યારે એને પૂજારી કહેવો, રસોઈ કરતો હોય ત્યારે જ એને રસોઈયો કહેવો, રસોઈ ન કરતો હોય છતાં એ માણસ તો છે તો કુક, રસોઈયો જ છે, એનું કામ છે એ પ્રમાણે. પણ ખરેખર એવમ ભૂત નય તરીકે જો વાત કરવી હોય તો પછી જે રસોઈ કરી રહ્યો છે ત્યારે એને રસોઈયો કહીએ છીએ. એવી રીતે પૂજારીને પૂજા કરતી વખતે જ પૂજારી કહેવો એનો અર્થ કે તમે એવમ ભૂત નયથી એને પૂજારી કહો છો, એવમ ભૂત નયથી એને રસોઈ કરનારને રસોઈયો કહો છો. ડ્રાઈવ કરતા હોય ત્યારે એને ડ્રાઈવર કહો છો. બસનો ડ્રાઈવર છે, ડ્રાઈવર જ છે, ઉભો છે નીચે તો પણ એ ડ્રાઈવર જ છે કે ભાઈ બસનો ડ્રાઈવર જ છે, છતાં પણ એને આપણે જયારે બસ ડ્રાઈવ કરે છે ત્યારે એને બસનો ડ્રાઈવર કહીએ તો એ કયા નહીંથી કહ્યું? તો કે એવમ ભૂત નહીંથી કહેવામાં આવ્યું. તો આ રીતે આ ચાર ભેદ અહીંયા જણાવવામાં આવ્યા. હવે એના પછીની વાત વ્યવહારને અથવા ઉપનયના ભેદની વાત આવે છે. વ્યવહાર ભેદ અહીંયા આપણે પર્યાર્થિક નયના ભેદ લીધા ચાર ભેદ, હવે વ્યવહાર નયના ભેદ આપણે લઈએ. કેમ કે સંગ્રહ નય ની વાત કરી, એમાં જે વ્યવહાર નયની વાત કરી એ તો આપણે સમજ્યા કે સંગ્રહ નયને ભેદ કરીને જણાવનાર વ્યવહાર નય છે. હવે અહીંયા વ્યવહાર નયના ભેદ તરીકે આપણે એને જરા આગળ સમજીએ છીએ. એટલે અહીંયા કહે છે કે વ્યવહાર નય અથવા ઉપનયના કેટલા ભેદ છે. એ વ્યવહાર નયના ભેદ અહીંયા જે બતાવવામાં આવ્યા છે એ ભેદ છે એ આધ્યાત્મિક અપેક્ષાએ પણ આપણને જાણવામાં જોઈએ, જાણવા જરૂરી છે. એટલે એ ભેદને બરાબર સમજવાના છે. હવે આપણે સહેજ ફરીથી એનું પુનરાવર્તન થશે પણ એમાં વધારે બીજી વખત પણ આપણે કરવાનું થશે. કેમ કે પહેલી વસ્તુ છે સદ્ભૂત અને અસદભૂત. વ્યવહારના બે ભેદ ગણીએ તો સદ્ભૂત અને અસદભૂત. સદ્ભૂત એટલે જે છે એ સદ્ભૂત, અસદભૂત એટલે જે નથી તે અસદભૂત. સામાન્ય અર્થ છે, સદ્ભૂતમાં જે છે એ સદ્ભૂત છે અને જે નથી એ અસદભૂત છે. આ સામાન્ય અર્થ યાદ રાખો એટલે સહેલું થઈ જશે. જે એક પદાર્થમાં ગુણ ગુણીને ભેદરૂપે ગ્રહણ કરે તેને સદ્ભૂત વ્યવહાર નહીં કહે છે. આ ઉદાહરણ સાથે વ્યાખ્યા કરી. પદાર્થ છે તો પદાર્થમાં ગુણ પણ છે અને ગુણી છે એટલે સદ્ભૂત થયો. કેમ સદ્ભૂત થયો? કે છે, ગુણ છે અને ગુણી કોણ છે? તો કે પદાર્થ પોતે ગુણી છે. જેમાં ગુણ હોય તે ગુણી, જેમાં ગુણ હોય તે ગુણી. આ બધા શબ્દો થોડા થોડા વ્યાકરણના પરિપાઠે આપણે યાદ તો કરવા પડશે. આપણે અવયવને અવયવી કહીએ છીએ. અવયવ કોને કહેવાય ને અવયવી કોને કહેવાય? અવયવો છે એ બધા ને રાખનાર છે તે અવયવી કહેવાય. અવયવીની અંદર અવયવો હોય. આ શરીર છે તે અવયવી છે અને એના બધા અંગો છે તે બધા અવયવ છે. એવી રીતે કોઈ પણ પદાર્થ છે, દ્રવ્ય છે, એ ગુણી છે અને એની અંદર બધા ગુણો છે. એટલે ગુણી છે તે ગુણોને રાખનાર, ધરનાર એ ગુણી. એટલે ગુણ અને ગુણી બે વસ્તુ થઈ જાય છે. વસ્તુ તો એક જ છે, ગુણી પોતે એક જ વસ્તુ છે, પણ સમજવા જઈએ છીએ ત્યારે ભેદ એ રીતે થાય કે એમાં જે ગુણો રહ્યા છે એટલે એ ગુણી છે. હવે એવો ભેદ રૂપે જે ગ્રહણ કરવામાં આવ્યું તો વસ્તુ તો છે ને, એટલે વસ્તુ એટલે કે સત્ય તો છે ને, ગુણ છે ને ગુણી છે એ વાત તો સત્ય છે ને, એટલે હોવા પણ બરાબર તો છે ને, એટલે એ સદ્ભૂતમાં આવે. એ વસ્તુ છે તે સદ્ભૂત થઈ. પણ જ્યારે તમે ભેદરૂપે વાત કરો છો તો એ વ્યવહાર ન થઈ જાય છે. એ વ્યવહાર ન થઈ, અધ્યાત્મ અપેક્ષાએ પણ આ વ્યવહાર ન છે. ગુણ ગુણી એવો ભેદ કર્યો એટલે વ્યવહાર ન થઈ ગયો. ભગવાન આત્મા એક અખંડ દ્રવ્ય તરીકે તમે જુઓ છો, ભેદ નથી કરતા તો એ દ્રષ્ટિનો વિષય થઈ શકે છે. પણ એમાં તમે ભેદ કરો કે ભગવાન આત્માની અંદર આ ગુણ છે, જ્ઞાન ગુણ છે, દર્શન ગુણ છે, ચારિત્ર ગુણ છે, વીર્ય ગુણ છે, આવા ભેદ કરો છો તો પછી દ્રષ્ટિનો વિષય ક્યાં રહે છે? તમે કોની ઉપર દ્રષ્ટિ કરશો? એટલે જ્યારે એ વર્ણન કરવામાં આવે બધા જ ગુણોનું, અથવા તો 47 શક્તિનું વર્ણન આપણે લઈએ તો 47 શક્તિ છે તો ભગવાન આત્માની જ, એ કંઈ જુદી જુદી એવી રીતે તો કંઈ છે નહીં. પણ આપણે વર્ણન કરીએ છીએ, સમજવા માટે કરીએ છીએ, ત્યારે એ આખો વ્યવહાર નહીં થઈ જાય છે. અને એને એ અખંડ એક દ્રવ્ય તરીકે આપણે જેને જોઈએ છીએ એવો ભગવાન આત્મા છે તે દ્રષ્ટિનો વિષય છે. એટલે ગુણ ગુણીનો ભેદ એ વાત વારંવાર શાસ્ત્રમાં આવે છે. ગુણ ગુણીનો ભેદ, એવો ગુણ ગુણીનો ભેદ જેને રહેતો નથી અને પોતે એ રૂપે પરિણમી જાય છે એ સ્વરૂપમાં ચાલ્યો ગયો એમ કહીએ છીએ. એ સ્વરૂપમાં ચાલ્યો જાય છે. તો અહીંયા વાત કહે છે કે ગુણ ગુણીને ભેદરૂપે ગ્રહણ કરે તેને સદ્ભૂત વ્યવહાર નહીં કહે છે. સદ્ભૂત શા માટે એ વાત બરાબર ખ્યાલમાં આવી કે અંદર છે, ગુણ પણ છે અને ગુણી પણ છે એટલે સદ્ભૂત છે. પણ અહીંયા ભેદરૂપ શ્રદ્ધા કરવી છે કે ભેદરૂપે ગ્રહણ કરવામાં આવ્યું, ભેદરૂપે કહેવામાં આવ્યું, ભેદરૂપે ભણાવવામાં આવ્યું એટલે એ વ્યવહાર નહીં થયો. એટલે એ રીતે સદ્ભૂત વ્યવહાર નહીં છે. સદ્ભૂત વ્યવહાર નહીંના અહીંયા ભેદ પહેલા લીધા છે, પછી અસદભૂતની વાત લે છે. હવે આપણે પહેલા ખરેખર તો અસદભૂત કોને કહેવાય એ સમજી લેવું જોઈએ અને પછી વાત ભેદની કરવી જોઈએ. તો અસદભૂત જે છે એમાં એને ભેદથી જ વાત કરેલી છે અહીંયા, પણ એમાં અસદભૂત કોને કહે છે એ વાત આપણે જરા લઈ લઈએ કે એમાં જે ભિન્ન પદાર્થોને અભેદ રૂપે કથન કરે તેને અસદભૂત વ્યવહાર નહીં કહે છે. એ વાત આપણે ગઈ વખતે સમજાતા ફરી યાદ કરાવું તમને કે આપણે એમ કહીએ કે આ શરીર મારું છે. હવે શરીર મારું એટલે આત્માનું ક્યાં છે? આત્માનું તો શરીર છે નહીં, છતાંય આપણે એમ કહીએ તો એમાં શું થયું? સદભૂત નથી એ કથન કેવું છે? છે નહીં અને કહેવામાં આવ્યું છે. વસ્તુ એમ છે નહીં, શરીર જે છે તે આત્માનું છે નહીં, છતાંય આપણે એને ભેગું કરીને બે વસ્તુને, શરીર જે પૂતગળ છે એ અને આત્મા, એ બેને ભેગા કરીને આપણે મારું કહી દઈએ છીએ. એ કથન કેવું કહેવાય? સદભૂત નથી, એ અસદભૂત થયું, સત્ય નથી ને. જ્યારે પેલામાં શું હતું કે ગુણ ગુણીની વાત આપણે કરતા હતા, તો ગુણ છે તે ગુણમાં અને ગુણીમાં શું ફેર પડે છે? માત્ર એટલું કે વર્ણન કરવું છે એટલું જ છે, બાકી ગુણ ગુણીમાં તો રહ્યા જ છે. ગુણી એવો આત્મા, એની અંદર ગુણ રહ્યા જ છે. અથવા તો કોઈ પણ દ્રવ્ય લઈએ તો એની અંદર ગુણ તો રહ્યા જ છે. સોનું લઈએ તો સોનામાં ગુણ તો છે, એટલે ત્યાં તો છે. સદભૂત એટલા માટે કહીએ છીએ. જ્યારે અહીંયા તો અસદભૂત એમ કહેવાય કે જે પોતાનું નથી, જેની અંદર જે વસ્તુ જ સત્ય નથી, એમાં એને માનવી એટલે એ અસદભૂત થઈ જાય છે. શરીર મારું છે એમ કહીએ છીએ ત્યારે શરીર અને આત્મા એ કંઈ ખરેખર એમ નથી, તો એમ માનવામાં આવ્યું એટલે શું થયું? એ અસદભૂત થયું. એટલે સદભૂત અને અસદભૂતનો હું પહેલા બરાબર નિર્ણય કરી લેવો, પછીથી આપણે એના ભેદને સમજીએ. સદભૂત છે કે અસદભૂત છે? ખરેખર વસ્તુનું સ્વરૂપ એમ જ છે તો સદભૂત. દ્રવ્ય ગુણ અને પર્યાય એમ કહેવામાં આવે તો એ સદભૂત છે, કેમ કે દ્રવ્ય છે તો એના ગુણ પણ છે અને પર્યાય પણ છે. એમાં અસદભૂતની વાત રહેતી નથી, કેમ કે સદભૂત વાત છે, એ સદભૂત છે. એમાં કોઈ ઉપચારથી કહેવામાં આવ્યું છે નહીં અને કહેવામાં આવ્યું એમ નથી, એ સદભૂત વાત થઈ. પણ ભેદ પાડીને વાત કરી એટલે આખો વ્યવહાર તરીકે એને લઈ લીધું, આપણે એને વ્યવહાર તરીકે લેવામાં આવ્યું. પછી એ સદભૂતમાં પછી પાછા આપણે ભેદ પાડીએ છીએ કે સદભૂત વ્યવહાર નહીં પણ એના ભેદ પાડીએ છીએ. એ રીતે અસદભૂત વ્યવહાર નહીં છે એના પણ પછી આપણે ભેદ પાડીએ છીએ. એટલે અસદભૂતમાં મૂળ વસ્તુ શું છે કે છે નહીં અને કહેવું. અહીંયા એક બીજું પણ ઉદાહરણ આપ્યું છે, માટીના ઘડાને ઘીનો ઘડો કહેવો, એ વાસ્તવિકપણે છે નહીં અને કહેવામાં આવે છે. એને છે નહીં અને કહેવામાં આવે એટલે એને અસદભૂત કહેવું. સોનાની વીંટી કેવી, સોનાને સોનાની વીંટી કહેવામાં આવે તો એમાં અસદભૂત નથી થતું, એ છે જ. સોનું અંદર છે, વીંટી છે, એ આકાર છે, પણ એ છે. ત્યારે અહીંયા તો છે નહીં કહેવામાં આવે છે. ઘડો માટીનો હોય અને ઘીનો ઘડો કહી દઈએ એટલે એ છે નહીં કહેવામાં આવે છે. અસદભૂતમાં શરીર મારું કહીએ એટલે એ છે નહીં અને કહેવામાં આવ્યું એટલે એ અસદભૂત થયું. જ્યારે પેલું છે અને એને એમ કહ્યું એટલે સદભૂત થયું. તો આજે આપણે અહીંયા સદભૂત અને અસદભૂતની વ્યાખ્યા બરાબર સમજીએ છીએ અને પછી આપણે ભેદ લઈશું. એટલે મને લાગે છે કે બરાબર બધાને પાકું થઈ જશે, સમજણ પડી જશે. છતાં પણ પ્રશ્ન હોય તો આવતી વખતે બરાબર આ બધું વાંચીને આવજો અને કહેજો, તો બનતા સુધી આપણે આવતી વખતે આ નયનો વિષય આપણે પૂરો કરી શકીશું. તો આજનો સ્વાધ્યાય અહીંયા પૂરો કરીએ છીએ. જય જૈનેન્દ્ર.